તારીખ 26/4/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 528 અને 529 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 308
સાર પરમાનંદના કળશ 120 123 અને 176 ના પ્રવચન માટે છે. એ પ્રવચન માટે બીજા પણ ક્રમ જે છે કુલ 4 એમાંથી લીધેલા છે. આભૂષણ એવું જે પરમાત્મ તત્વ તેમાં દયા દાન આદિના વિકલ્પોનો સંબંધ નથી. આત્મા મૂળ પરમ સ્વરૂપે છે તેને પરમાત્મ તત્વ કહે છે. એવા પોતાના પરમ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો રાગ નથી એમ કહેવું છે. શું બતાવવું છે? બતાવવું છે પરમાત્મ તત્વ. એ પરમાત્મ તત્વનું વિશેષણ એવું રહ્યું કે એ સમયજ્ઞાનના આભૂષણ સ્વરૂપે છે. સમયજ્ઞાન જેનાથી શોભે છે, જે સમયજ્ઞાનને નિજ પરમાત્મ તત્વ વિષય થયું છે એનું સમૂહ જ્ઞાન પરમાત્મ તત્વ વિષય થવાને લીધે શોભી રહ્યું છે. જ્ઞાનની શોભા ત્યારે જ છે, જ્ઞાનની સુંદરતા પણ ત્યારે જ છે અને જ્ઞાનની સમ્યકતા અને સમીચીનતા પણ ત્યારે જ છે કે જ્યારે એ પોતાના પરમાત્મ તત્વને વિષય કરે છે. જો એ પોતાના પરમાત્મ તત્વને વિષય કરવાનું છોડી દે અને એકાંતે જગતના પદાર્થોને જાણવા જાય, એનું જે જ્ઞાન તે અશોભનીય જ્ઞાન છે, બંધનને સાધતું એવું જ્ઞાન છે, રાગાદી મલિનતાને ઉત્તમ કરતું એવું જ્ઞાન છે. તેથી શ્રીમદજીએ એમ કહ્યું કે આત્માને જાણ્યા વિના, આત્માને એટલે પોતાના પરમ તત્વને, આત્માને જાણ્યા વિના જો કોઈ જીવ જગતની રચનાને જાણવા જાય છે કે આ જગત કેવી રીતે બન્યું છે, એમાં શું શું છે, એમાં શું શું નથી, કેવા કેવા પદાર્થો છે, કેવા કેવા ગુણધર્મો વાળા છે, તે બંધનમાં પડે છે. આત્માને જાણ્યા વિના જે કોઈ જીવ જગતને જાણવા જાય છે તે બંધનમાં પડે છે. એટલે કે એક આત્માને જાણ્યા વિના આખા જગતને અથવા અનેક શાસ્ત્રોથી, અનેક સાહિત્યથી, અનેક પર્યટનથી, અનેક વિવિધ પ્રકારથી, અત્યારે તો ઘણા સાધનો થઈ ગયા ટેલિવિઝનમાંથી, જે કાંઈ જાણવા જાય છે એ પ્રવૃત્તિમાં, એ જ્ઞાનની પ્રવૃત્તિ પણ બંધનને સાધે છે, રાગાદીને ઉત્પન્ન કરનારી છે અને તે હેય છે, ઉપાદેય નથી. એટલે અહીંયા આવી રીતે પ્રતિપાદન કર્યું છે કે સમ્ય જ્ઞાનનું આભૂષણ એનું જે પરમાત્મ તત્વ, તે પરમાત્મ તત્વમાં દયાદાન આદિના વિકલ્પોનો સમૂહ નથી. કોઈ પણ પ્રકારના દયાદાન વગેરેના જે વિકલ્પો છે, રાગ છે, રાગના કોઈ પણ અંશ છે, સમર્થ દ્રષ્ટાંત એટલા માટે આપ્યું છે કે જગતના બીજા કાર્યોના વિકલ્પો હીન કક્ષાના અને અશુભ પ્રકારના છે. એવા મલિન ભાવો તો પરમ તત્વને વિશે હોવા સંભવિત નથી. પણ જેને લોકો ધર્મ માને છે, ધર્મનું કારણ માનીને સેવે છે, એવા રાગાંશો, એવા વિકલ્પો, એ પણ વિતરાગ સ્વરૂપી પરમતત્વજી આત્મા એમાં નથી. કેમ કે એની જાત જુદી છે અને આની જાત જુદી છે. આવા આત્માની અંદરમાં ઓળખો, આવા પોતાના આત્માની અંદરમાં ઓળખો કે હું મારા મૂળ સ્વરૂપે રાગાદી રહિત રાગ વિનાની ચિત્ત છું, એમ અંદરમાં ઓળખાણ કરવી. એ ઓળખાણ કરીને એની શ્રદ્ધા કરવી, તેને ધર્મ કહેવામાં આવે છે. એવો વસ્તુનો સ્વભાવ છે, એમ પરિણામનો એવો વસ્તુનો સ્વભાવ છે. એ વસ્તુ સ્વભાવ ધર્મનો, તેથી એને વસ્તુ સ્વભાવ રૂપી ધર્મ કહેવામાં આવ્યો છે. એ શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. એ શ્રદ્ધાની સાથે તે જ કાળે ઉત્પન્ન થઈ આવતા જ્ઞાનાદી અને ચારિત્ર ગુણના પર્યાયો તે સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે. તેથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ધર્મ અથવા મોક્ષનો માર્ગ કહેવામાં આવ્યો છે. ઉમા સ્વામી મહારાજનો પહેલું સૂત્ર એ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ. કોઈ દયાદાનનો વિકલ્પ મોક્ષ માર્ગ છે, કોઈ પણ પ્રકારનો રાગ મોક્ષ માર્ગ છે, એવું જૈન સિદ્ધાંતને વિશે અથવા વિતરાગ માર્ગને વિશે નથી. ફરી શું કહે છે કે આવા આત્માની અંદર ઓળખો, તે ઓળખીને તેનું શ્રદ્ધાન કરવું કે આવો જ છું, એવી જે નિર્વિકલ્પ પ્રતીત કરવી, તેનું નામ ધર્મ છે. તેનું નામ જૈન ધર્મ છે. ખરેખર તે જૈન ધર્મ છે. કેમ કે તેવા શ્રદ્ધાના પરિણામના કાળમાં કષાયની પ્રથમ ચોપડી, જેને અનંતાનુબંધીનો કષાય કહેવાય છે, એ પહેલામાં પહેલો જીતાય છે. સમ્યક પ્રકારે કષાયનું જીતનું જેમાં થાય છે, એનું એ ગુણવાચક નામ છે, માત્ર સંપ્રદાયવાચક નથી. જૈન એટલે કોઈ સંપ્રદાય છે, કોઈ વાડો છે, એવું હરગીજ નથી. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી, એમના મુખ્ય ગણધર હતા એ કુળ ધર્મે જૈન નહોતા. કુળ ધર્મથી જૈન હોવા પણ હોય છે, અને આવું સમ્યક પ્રકારે જૈન થવા પણ હોય છે. જૈન થવાય છે, જૈન જન્માય છે એમ નથી, પણ જૈન થવાય છે. જેમ સાધુ થવાય છે, સાધુ જન્માય છે, સાધુ થવાનું હોય છે, જૈન થવાનું હોય છે. કષાય આદિ વિપરીત જે આત્માના વિભાવો દુશ્મનો છે, અરી જેને કહ્યા છે, જેને ભગવાને હિનાતિથી અરવિંદ કહેવાયા, એવા વિભાવોને સમ્યક પ્રકારે જીતવાનું શરૂ થાય ત્યાંથી જૈન ધર્મ શરૂ થાય છે. જૈન ધર્મની શરૂઆત ત્યારે થાય છે, અને એ સિવાયના કોઈ પણ પરિણામમાં જૈન ધર્મની શરૂઆત પણ નથી ને જૈન ધર્મ પણ નથી. પણ જૈન જૈનના દેવો જોઈએ તો જૈન નહીં એ વાત નથી. એમાં જૈન એટલે જીતવું, એનું નામ જૈન છે. આગળ બે જગ્યાએ વ્યાખ્યા આવી ગઈ છે, પાછળ પણ એની વ્યાખ્યાઓ છે. તો કહે છે કે આવા પરમ તત્વને અંદરમાં ઓળખો, ઓળખીને તેની શ્રદ્ધા કરવી, તેનું નામ ધર્મ છે. એનું નામ ધર્મ છે, એ વાસ્તવિક ધર્મ છે. એ સિવાય ધર્મનું સ્વરૂપ ત્રણ કાળ ત્રણ લોકને વિશે અન્યથા પ્રકારે નથી.
ઓળખવા માટે
ઓળખવા માટેની વિધિ ભેદ જ્ઞાન ના પ્રયોગથી વારંવાર સ્વભાવને ઓળખવાનો પ્રયત્ન કરવો. કેવો સ્વભાવ? કે દેહાદી અને રાગાદીથી ભિન્ન સ્વભાવ છે એવા સ્વભાવને ઓળખવાનો પ્રયત્ન કરવો, એ તેની વિધિ છે. દેહ જોડાયેલો છે, જેને કાય યોગ કહે છે. ત્રિયોગ છે ને, મન વચન ને કાય, ત્રણ યોગ છે. એમાં કાય નું જોડાણ છે અને અંદરમાં રાગ નું જોડાણ છે. દ્રવ્ય કાય નું જોડાણ છે અને ભાવે રાગ નું જોડાણ છે. દ્રવ્ય ભાવે એ જોડાણ ને છેદીને, એ જોડાણ ને છેદીને પ્રજ્ઞા છીણી દ્વારા છેદીને અંદરમાં ભિન્ન જ્ઞાનમય આત્માનું જ્ઞાન કરવું, ઓળખાણ કરવી, એની વિધિ છે. ભિન્ન પડવું એની વિધિ છે. સમયસારની 273 ગાથામાં એ વાત એવી રીતે લીધી છે કે શાસ્ત્ર અધ્યયન, શાસ્ત્ર ભણતરનો ગુણ શું, શાસ્ત્રના અધ્યયનનો ગુણ શું, કે જ્ઞાનમય આત્માનું, ભિન્ન જ્ઞાનમય આત્માનું જ્ઞાન કરવું તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. આવો સિદ્ધાંત. શાસ્ત્રના અનેક શ્લોકો કંઠસ્થ થાય, અનેક સિદ્ધાંતો યાદ રહી જાય, અનેક સિદ્ધાંતો સમજીને સમજાવતા આવડી જાય, અનેક તર્કણાથી એને સિદ્ધ કરી શકે, અથવા એ સંબંધીની ઘણી વાચાળતા અથવા વક્તૃત્વ શક્તિ, લોકો સારી ભાષામાં વક્તૃત્વ શક્તિ કહે છે, કઠોર ભાષામાં એને વાચાળતા કહેવાય છે. કેમ કે એમાં ભિન્નાત્માનું જ્ઞાન નથી અને વાકપટુતા ઉત્પન્ન થાય, તો એ બધું પરિભ્રમણ થાય છે. એ કોઈ આત્માને શાસ્ત્ર ભણતર મુક્તિનું કારણ બિલકુલ થતું નથી. પણ શાસ્ત્ર આ ક્યાં દુનિયાદારીનો ભણતર છે? આ તો સત્શાસ્ત્રોનું ભણતર છે. કે સત્શાસ્ત્રોના ભણતરનો જે આશય છે, એ આશયથી એ જ બાને તે વિપરીત આશયને પૂછો. કહે છે કે પરિભ્રમણ વૃદ્ધિનું કારણ થયું. જે પરિભ્રમણ તૂટવાનું, છેદવાનું કારણ થવું જોઈએ, તે જ નિમિત્તે પરિભ્રમણ વૃદ્ધિમાં કર્યું એમ થાય છે. આત્માને ઓળખવા સંબંધે તો આપણે ઘણી વખત વિસ્તારથી વિષય ચાલે છે કે ઓળખવો એટલે પરખવો. જુદો આત્મા રાગથી અને દેહથી, જ્ઞાનમય આત્મા પરખવો, જેમ હીરાની પરખ શીખાય છે. અનેકવિધ દુનિયાદારીના વિષય છે, ચાનો ધંધો કરે, કાપડનો ધંધો કરે, જેનો જે ધંધો કરે એની એને પરખ આવે છે, ચોખાનો કરે. એમ એ પરખવા વખતે જે પ્રકારે જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે, બસ બિલકુલ તેવી જ પ્રવૃત્તિ પોતાના નિજ સ્વરૂપને ઓળખવા અને પરખવામાં જો જ્ઞાનની પ્રવૃત્તિ થાય, તો જરૂર આત્મા ઓળખાય છે. ઓળખાય છે ઉપયોગ લક્ષણથી તે ઓળખવામાં આવે છે. ઓળખાણ થાય છે ત્યારે ઘણું ઘણું થાય છે. ઓળખાણ થાય છે ત્યારે એને ખરેખર આત્મ સ્વરૂપનો મહિમા આવે છે. ઓળખાણ થાય છે ત્યારે જ આત્મ સ્વરૂપની ઓળખાણપૂર્વકની ગુણની અનન્ય રુચિ પ્રગટે છે. અને ઓળખાણ થાય છે ત્યારે જ એ રુચિ અનુસાર પુરુષાર્થની ચૈતન્યગીરીની સ્ફૂર્ણા થાય છે. આ બધા એના આનુષંગિક લક્ષણો ઉત્પન્ન થયા વિના રહેતા નથી. ઓળખવા માટે પોતાનું ઉપયોગ લક્ષણ, જે લક્ષણ દ્વારા ઓળખવાનું છે એ જ સાધન છે. ઉપયોગ એટલે જ્ઞાનના વેપાર દ્વારા તો ઓળખવું થશે, ઓળખાણ તો જ્ઞાનમાં થશે. શેનાથી થશે? કે જે જ્ઞાન દ્વારા તે ઓળખવા માંગે છે તે પોતે જ લક્ષણ છે. વળી તે ભિન્ન લક્ષણ નહીં હોવાથી અને અભિન્ન લક્ષણ હોવાથી એ લક્ષણમાં જ લક્ષ સ્વરૂપ સ્વભાવ, વિકસિત સ્વભાવ, વ્યક્ત સ્વભાવ, પ્રગટ સ્વભાવનો અંશ ખુલેલો છે. આટલું બધું સાધન સાધ્ય અનુકૂળ છે. જો પોતાને ખરેખર કામ કરવું જ હોય તો સાધન અને સાધ્ય આટલું અનુકૂળ છે. માણસ નથી કહેતા કે મન હોય તો માળવે જવાય. કોઈ માણસ કામને અઘરું બતાવે ત્યારે એનો અભિપ્રાય સમજનારે એમ ખ્યાલ કરી લે છે કે આનું મન નથી. મન નથી એટલે એનો અભિપ્રાય નથી આ કામ કરવાનો. એટલે અનેક પ્રકારે બહાના બતાવે છે, શું કરીએ પંચમ કાળ કઠણ છે. પણ તારા આત્મામાં પંચમ કાળનો વાસ નથી. કોઈ કાળનો વાસ તારા આત્માની અંદર માં નથી. કાળ કાળમાં રહી ગયો ને આત્મા આત્મા રહી ગયો, બરોબર. એ કઈ આત્મામાં નથી. શું કરીએ અનેક પ્રકારની ઉપાધિઓ આવી પડે છે. એ ઉપાધિમાંથી છૂટું થવાતું નથી. એ ઉપાધિમાંથી ક્યાંય પણ રસ્તો નીકળતો નથી. એટલે મન મૂંઝાયેલું ને મૂંઝાયેલું રહે છે કે આ આત્માને કેવી રીતે ઓળખે. અને પ્રાય જીવનની આવી દશા છે. આ હિના કાળમાં એટલે અહીંયા પુણ્યના પણ હિના જીવો હોય છે, અથવા કોઈને પુણ્યનો ઉદય હોય છે તો એટલા પાપાનું મંદિર પૂર્ણ હોય છે કે તીવ્ર પાપના પરિણામ કરતા પુણ્યનું ફળ ભોગવવાનું થાય છે. એટલે પરિણામ એવા કષાય રંજિત મલિનતાથી રંગાયેલા રહે છે કે જેથી કરીને આત્માને ઓળખો એ વિષય ઉપર ધ્યાન દેવાતું નથી. અત્યંત આવશ્યક હોવા છતાં, અત્યંત જરૂરી હોવા છતાં એના ઉપર ધ્યાન દેવાતું નથી. બહુ બહુ તો સંતોષકારક કાંઈક ને કાંઈક દેહની ક્રિયા કરી લે અને કાં વાણીની શાસ્ત્ર વાંચવાની ક્રિયા કરી લે, પણ બાહ્ય ક્રિયા કાંઈક કરી લે, પૂજા ભક્તિ દયાદાન કરી લે, એને એમ થાય કે કાંઈક તો કરીએ છીએ, કાંઈક તો કરીએ છીએ. એવો સંતોષ પકડીને જીવ મિથ્યાત્ને દ્રઢ કરે છે. મિથ્યાત્ને દ્રઢ કરે છે એટલા માટે કે એ ધર્મ નહીં હોવા છતાં એને કલ્યાણનું કારણ માનવાને છે. ઉપાધિથી નિવૃત્ત સ્વરૂપ જે પરમ તત્વ છે પોતાનું, એની ઓળખાણ કરીને શ્રદ્ધા કરતા નિવૃત્ત થવાશે. બીજી રીતે નિવૃત્ત થવાનો ઉપાય ત્રણ કાળ ત્રણ લોક માં નથી. આ એક જ વિધિ છે. તેનું નામ ધર્મ છે. સમસ્ત વિકલ્પો એટલે કે દયાદાન આદિનો રાગ કે ગુણગુણીના ભેદનો રાગ, જ્ઞાનથી શોભતા આત્મતત્વમાં નથી. શું કહે છે કે સમસ્ત વિકલ્પો એટલે કે દયાદાન આદિનો રાગ, મુખ્યપણે એ દ્રષ્ટાંતમાં લેવામાં આવે છે, અથવા શાસ્ત્ર વાંચતા આત્મામાં આ ગુણ છે, આ જ્ઞાન નામનો ગુણ છે, આ આનંદ નામનો ગુણ છે, ચારિત્ર નામનો ગુણ છે, અસ્તિત્વ પ્રભુત્વ વિભુત્વ આદિ અનેક પ્રકારના ગુણો છે, ને એનો એ અનંત ગુણનો એક રસ્તે આત્મા ગુણી છે, ગુણવાન છે, એવો એક અભેદ તત્વમાં બે ભેદ કરતો રાગ એ સૂક્ષ્મ રાગ છે. અથવા ઉચ્ચ કક્ષાનો રાગ છે, દયાદાન આદિનો રાગ એથી હીન કક્ષાનો છે, એવા કોઈ પણ પ્રકારના રાગ જ્ઞાન થી શોભતા એવા આત્મતત્વમાં નથી. એવા અહીંયા પલટો માર્યો. સમ્ય જ્ઞાન નું આભૂષણ પરમ તત્વ છે. અહીંયા કહે છે કે આત્મતત્વ છે એ જ્ઞાન થી શોભી રહ્યું છે. આત્મા ક્યારે શોભે છે કે સમ્ય જ્ઞાન નો અલંકાર પહેરે છે. સમ્ય જ્ઞાન ક્યારે શોભે છે કે જ્યારે એ પરમાત્મ તત્વને વિષય કરે છે. આમ સામે સામે શું કહ્યું કે સમસ્ત વિકલ્પો એટલે કે દયાદાન આદિ નો રાગ કે ગુણ ગુણી ના ભેદ નો રાગ જ્ઞાન થી શોભતા એવા આત્મતત્વમાં પરમ તત્વમાં નથી. રાગ રહિત વિતરાગ સ્વભાવે જે પરમ તત્વ અનાદિ અનંત છે એવા પરમાત્મ તત્વને વિશે સમસ્ત પ્રકારના રાગાદિનો ત્રણે કાળે અભાવ છે એવા અંતરંગ સ્વરૂપને ઓળખીને એની શ્રદ્ધા કરવી. શ્રદ્ધા કરવી એટલે એવો હું છું એમ પ્રતીત કરવું, વિશ્વાસ કરવો, એમ કરીને એમાં રમણતા કરવી એ કર્તવ્ય છે. એ ખરેખર કર્તવ્ય છે, બાકી અકર્તવ્યમાં જાય છે. આ જ ખરેખર કર્તવ્ય છે.
પરમાત્મા તત્વ ને શુભ ભાવ ને આમાં મૂકે સમજાવ. પરમાત્મા તત્વ ક્યાં છે અત્યારે?
પરમાત્મ તત્વ અત્યારે પણ પોતાના આત્મામાં મૂળ સામર્થ્ય ને મૂળ સ્વરૂપે વિરાજમાન છે. અખંડ સિદ્ધ પદની મૂર્તિ છે કે
અખંડ સિદ્ધ પદની મૂર્તિ
14 ગુણસ્થાન થી પાર, 14 ગુણસ્થાન ની અંદર ની છેડે ની ટોચે ની પણ એનાથી પાર જે સિદ્ધ ભગવાન સિદ્ધાલયમાં બિરાજે છે એવું સાક્ષાત સિદ્ધ પદ મારા તમારા સર્વના આત્મામાં અખંડ મૂર્તિ પણ બિરાજમાન છે.
ભગવાન ભગવાન
છે પણ છે ને કેવું છે, નથી ને કેવું છે, એમ છે. ગુરુ કહેતા આનંદજી નું એક પદ ગાતા આવે છે કે હે પ્રભુ તું જાણગ રીતિ દેખતા હોલા, શુદ્ધ સત્તા એ સૌ સૌને દેખતા હોલા, એમ કરીને આવે છે. પ્રભુ તમે જાણગ રીતિ, હે ભગવાન આપને જાણવાની રીતિ ખૂબ જુદી છે. અમે જે જાણીએ છીએ કે આ માણા છે, આ ગરીબ છે, આ મૂર્ખ છે, આ પંડિત છે, આ રાજા છે, આ રંક છે, આ ગ્રસ્ત છે, આ ત્યાગી છે, આ ઢોર છે, આ પશુ છે, આ પક્ષી છે, એવી રીતે આપને જાણવાની રીતિ નથી. કેમ કે એવો આત્મા નથી, એ તો બધી કર્મજનિત અવસ્થાઓ છે. ભલે તે આત્માની અવસ્થાઓ હોય તો પણ તે કર્મજનિત હોવાથી આત્માના મૂળ સ્વરૂપે નથી. આપ તો મૂળ સ્વરૂપે જુઓ છો, આપ તો સર્વ આત્માઓને મૂળ સ્વરૂપે જુઓ છો, એવી આપને જાણવાની રીતિ છે. એ સાચી રીતિ છે એવું અમને લાગ્યું છે. અને એવી ઉત્કૃષ્ટ રીતિથી આપ સર્વજીવોને જાણો છો એટલે આપનું બહુમાન કરીને આપની સ્તુતિ ને સ્તવના કરીએ
છીએ.
એવા સ્વરૂપને ભૂલીને, એવા સ્વરૂપને નહીં શ્રદ્ધીને, નહીં પ્રતીત કરીને માત્ર હું માણસ છું, માણ્યો છું, ફલાણો ફલાણો છું, એવી જે પોતાની પ્રતીતિની શ્રદ્ધા છે એની સાથે વર્તતું જે અજ્ઞાન છે, સ્વરૂપ સુગંધીનું અજ્ઞાન છે, એ રાગ દ્વેષ અને અનેક દોષની પરંપરા ઉત્પન્ન થવાનું મૂળ કારણ છે.
વિજ્ઞાન
અને મિથ્યાત્વ છે.
જ્ઞાન કરવું
એ પણ આત્માની અવસ્થામાં છે, રાગાદી પણ આત્માની અવસ્થામાં છે, ત્યારે પણ અંદરમાં મૂળ સ્વરૂપ તો એવું ને એવું સાજું છે. ચાહે જીવની ગોદમાં ગયો હોય કે સિદ્ધાલયમાં રહ્યો, મૂળ સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી. એવું શાશ્વત ધામ ગુણધામ, શાશ્વત ગુણધામ આત્મા છે, અક્ષય ગુણધામ આત્મા છે. સદા એવું ને એવું રહે છે, એવો એનો મહિમા છે, એવું એનું સામર્થ્ય છે. અને એ ભજવા યોગ્ય પરમાત્મા છે. એનું શ્રદ્ધાએ કરીને ભજન કરવું, જ્ઞાને કરીને ભજન કરવું, અને આચરણથી પણ એનું ભજન કરવું, એને સમીર દર્શન જ્ઞાન ચારિત્ર કહેવામાં આવેલા છે. 526 527. આત્મધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે. અધ્યાત્મનો વિષય સંસારની અંદર અધ્યાત્મની મસ્તીથી ચાલ્યો છે. સૂત્રકર્તા આચાર્ય દેવ અને ટીકા કરનાર મુનિરાજ, મુનિરાજ છે આચાર્ય નથી થયા, પદ્મ પ્રબંધારી દેવ મુનિરાજ હતા, પણ એમની મસ્તી છે એ ગજબની મસ્તી છે આ શાસ્ત્રમાં.
બરાબર
તો કહે છે કે આત્મ ધ્યાન સિવાય નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ ઉપયોગે સ્થિર થવું તેને આત્મ ધ્યાન કહેવામાં આવે છે. અથવા પોતાના પરમ સ્વરૂપને ધ્યાનમાં ધ્યેય બનાવીએ છે. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ તત્વા સૂત્રનો સૂત્ર છે. એક પરમ સ્વરૂપને અગ્ર એટલે મુખ્ય કરતા બીજી ચિંતાનું સ્વયં ઉપયોગ ન થવું એને નિરોધ કરવામાં આવે છે. એવું જે જ્ઞાનનો પર્યાય એ એક જ મુક્તિનું કારણ છે. અને એ સિવાયના જેટલા કોઈ શુભાશુભ ભાવો તે બધા ઘોર સંસારના મૂળ છે. બધા સંસારિક ભાવો હોવાથી સંસારનું મૂળ કહેવામાં આવે છે. ધર્મી જીવને આત્મ ધ્યાન છે, એ ધર્મ ધ્યાન છે. એ ધર્મ ધ્યાન બે પ્રકારે હોય છે. એક નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં આત્મ સ્વરૂપની ઉપયોગથી એકાગ્રતા થાય એનું મુખ્ય ધર્મ ધ્યાન છે. અને સ્વવિકલ્પ દિશામાં આવે તો પણ પોતાનું ધ્યેય ધ્યાનમાંથી ખસે નહીં તેને નિરંતર ધર્મ ધ્યાન છે. ખસે નહીં એનું ધ્યાન ત્યાંથી ખસે
નહીં.
શુભ ઉપયોગ હોય કે અશુભ ઉપયોગ હોય તો પણ ધર્મીનું ધ્યાન પોતાના ધ્યેય પરથી કદી ખસતું નથી. અને ખસે તો એ ધર્મી રહેતા નથી, ચૂપ થઈ જાય છે. પરંતુ એ ધર્મ ધ્યાન છે. અને નિર્વિકલ્પ ઉપયોગના કાળે ઉપયોગથી તે ધર્મ ધ્યાન છે. એ આત્મ ધ્યાન સિવાય બીજું બધું ઘોર સંસારનું છે. બધો સંસાર જ છે, એકલો એકાંતે સંસાર છે. આ જ અસંસારી ભાવ છે અને બાકીનો બધો
સંસાર.
સ્વરૂપથી સંસરણ થઈ સરી જવું તેને સંસાર કહ્યો છે. સંસાર એ વ્યુત્પત્તિથી એવા અર્થમાં છે. શબ્દનો વ્યુત્પત્તિ અર્થ કરીએ તો સ્વરૂપમાંથી સારી રીતે સરી જવું, મિથ્યાત્મના કાળમાં સારી રીતે સરવાનું થાય છે, અસ્થિરતાના કાળમાં સાધક દિશામાં અલ્પપણે સરાય છે, તે પણ બાધકપણું છે. પણ સારી રીતે સરાય તે સંસાર, એટલે મિથ્યાત્મને સંસાર કહેવામાં આવ્યો છે. જૈનાગમમાં મિથ્યાત્મને જ સંસાર કહે છે, મિથ્યાત્મ ગયો એને એક ન્યાય એનો સંસાર ગયો એમ કહેવામાં આવે છે. કેમ કે પછી એના જે દોષ છે એ જે દોષનું મૂળ કપાતા પાંદડા સુકાઈ જાય એમ એ બધા દોષ નિવૃત્ત થયા વિના રહેશે. એટલે અહીંયા એમ કહ્યું કે આત્મ ધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું છે. એક જ્ઞાન સ્વરૂપ પ્રભુને ધ્યેય બનાવીને ધ્યાન કરવું, અરે અરે લીલા ભેગું હુકા ભેગું લીલા ને બાળવા જેવું નથી થતું. અરે
પ્રશ્ન થાય છે
ભાઈ, એ તારા સ્વભાવની ચીજ નથી. કસાય તીવ્ર હોય કે કસાય મંદ હોય, આખરમાં તે જાત કસાયની છે, તે આત્માની જાત પાસે કજાત છે. શું છે?
કજાત છે.
તે જાત છે, તે કજાત છે. આત્માની જાત નહીં, તે બધી કજાત છે, વિરુદ્ધ જાત છે. એ પણ એ જાતને નિષેધે છે. જ્ઞાની તે છે કે તે જેનો તે નિષેધ કરે છે, નિષેધ કરીને ટાળે છે ને વિતરાગ થાય છે, વિતરાગ થતા જાય છે અને ટાળતા જાય છે ને વિતરાગ વધારતા જાય છે, અને ટાળતા જાય છે ને વિતરાગતાને વધારતા જાય છે. સરવાળે સંપૂર્ણ વિતરાગ થાય છે. કેમ કરતા સંપૂર્ણ વિતરાગ થયા? કે પહેલેથી ટાળવાનું ધ્યેય હતું તેથી થયા, નહીં કરતો કદી થઈ શકત નહીં. એ પ્રક્રિયા છે, પહેલેથી ધ્યેય છે. સાત માળનું મકાન બાંધે એનો પ્લાન પહેલેથી તૈયાર કરવો પડે. પાયો પૂજા
પહેલા તૈયાર થઈ ગયો,
પાયો ખોદે પછી નહીં, પાયો દોરે પછી. ચૂનાથી લાઈન દોરી કરે છે ને, એ લાઈન દોરી પછી કરે, પેલા આખો પ્લાન તૈયાર થાય પછી. ત્યાં સુધી એક બગલું કોઈ આગળ વધતો એમ પહેલેથી એને આ સિદ્ધાંત ને સમજણ, એની શ્રદ્ધા કરવી પડે, એની સમજણ કરવી પડે, એ પાયાની ચીજ છે. પછી અંગીકાર કરવામાં જેટલી એની શક્તિ વિશેષ વિતરાગતા વિશેષ થાય એટલો એ અંગીકાર કરતા બાકીનું રહી જાય, તો પણ એના એના નિષેધના શ્રદ્ધા જ્ઞાનમાં કોઈ ફરક પડતો નથી. એક પોતાના જ્ઞાન સ્વરૂપ પ્રભુને ધ્યેય બનાવીને એમ કહે છે. જ્ઞાન સ્વરૂપ એટલે પોતાનો, કોઈ બીજાનો નહીં. એક પોતાનું જે જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે, પ્રભુ આત્મા પોતે છે, તેને ધ્યેય બનાવીને તેનું ધ્યાન કરવું. એ સિવાય બીજું બધું, બીજું બધું એટલે ઉપર બીજું બધું શબ્દ આવ્યો ને એનો ખુલાસો કરે છે. એટલે કે શુભ અને અશુભ ભાવ ઘોર સંસારનું મૂળ છે. શાસ્ત્રમાં વિષય આ રીતે ચાલ્યો છે. દયાદાન આદિના રાગ થી પણ ભિન્ન આત્માનું ધ્યાન, એ સિવાયનો જે કોઈ વિકલ્પ તે ઘોર સંસારનું ઉપયોગ બહાર નીકળ્યો. ઉપયોગ બહાર જાય ત્યારે ધર્મી જીવને ધ્યાન સદંતર નાશ પામતું નથી, એ તેમની સ્થિતિ છે. પરંતુ માત્ર ધ્યાન ખસતું નથી, તો પણ એ ઉપયોગ બહાર જાય એ પોસાતું નથી. પણ ધર્મનો ઉપયોગ તો બહાર જાય ત્યારે ભગવાનના પૂર્ણ ભક્તિમાં જાય, શાસ્ત્ર સ્વાધ્યાયમાં જાય, દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે જાય. તો કે ઉપયોગ બહાર નીકળ્યો કે જમનો દૂધ સમજો, એ ભાવ રાખે. જમનો દૂધ જેમ મૃત્યુને કાળે ગણવામાં આવે છે, એમ પોતાના જ્ઞાનાદિ પ્રાણનો, આનંદ પ્રાણનો ઘાત કરનારો ભાવ, બહિર્મુખ થતો ઉપયોગ, એ મૃત્યુને તુલ્ય ગણવામાં આવ્યો છે. કેમ કે ઉપયોગ બીજા પદાર્થની સન્મુખ થયો તો એ ઉપયોગને પૂછવામાં આવે છે કે આ તારા પરમાત્મ તત્વથી એવું તે શું વિશેષ છે કે એનું ધ્યાન છોડીને તું બીજાને ધ્યાવે છો? તો કે ધર્મી તો ધ્યાવતા નથી, પણ ઉપયોગ બહાર જાય છે ખાલી. એ જેટલો ઉપયોગ બહાર જાય છે એટલું ત્યાં આર્ત ધ્યાન લીધું છે. એમ ધર્મીના સાધકના પરિણામમાં મિશ્ર ધર્મ છે, આંશિક ધર્મ ધ્યાન છે અને આંશિક આર્ત ધ્યાન છે. ભગવાનની સ્તુતિ કરતા હોય ત્યારે આર્ત ધ્યાન છે, મુનિરાજ છે. ભગવાનની સ્તુતિ કરતા હોય આર્ત ધ્યાન છે કે હા એ આર્ત ધ્યાન છે. ઉપયોગ બહાર નીકળ્યો કે આર્ત ધ્યાન છે. આવું ધર્મના વિષયમાં, ધ્યાનના વિષયમાં આવું સ્વરૂપ છે કે જેટલું અંતર્મુખ પરિણમ અને જેટલું સ્વરૂપનું વિરન, બસ એટલો ધર્મ છે. બાકીનો અધર્મ છે, ધર્મ નથી પણ અધર્મ છે. એમ સાધકને ધર્મને અધર્મની મિશ્ર પર્યાય તે સાધક છે, એકાંતે ધર્મની પર્યાય તે સિદ્ધ છે, એકાંતે અધર્મની પર્યાય તે મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન સહિતની સંસાર પર્યાય છે. આમ છે. એટલે એવા ભેદને બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા ત્રણ ભેદથી પણ વર્ણવવામાં આવે છે. પરમાત્મા પ્રકાશમાં એ પદ્ધતિ કરી છે યોગેન્દ્ર દેવે. તીવ્ર મલિનતા વાળા એ પરિણામ છે. એને તો કિંચિત માત્ર પણ એને ઉપાડીઓ કરવાનો પ્રશ્ન જ હોય શકે. પ્રથમ ચીજ પણ એમાં લાગુ પડે નહીં. કેમ કે તે તો એકાંત હે છે, એટલે કે તે રહેવાય પણ હે છે. શુભ પરિણામ તો નિશ્ચય હે છે, પણ વ્યવહારે ઉપાદે છે. શુભ પરિણામ નિશ્ચય હે છે, પણ વ્યવહારે ઉપાદે છે. પણ અશુભ પરિણામ તો વ્યવહારે પણ ઉપાદે નથી. ત્યારે અહીંયા તો લઈ જવાનો પ્રશ્ન હોય શકે. પણ જ્યારે નિશ્ચય ધર્મમાં, નિશ્ચય સ્વરૂપમાં જીવને આકર્ષણ કરાવવું હોય, જીવને એ પરિણામમાં આરોહ કરાવવો હોય, ત્યારે વ્યવહારના પરિણામનું હેપણું આવ્યા વિના અને તો નિશ્ચયના પરિણામમાં એ આરૂઢ થાય ને નેત્ર ન થાય, એવી જ કોઈ વસ્તુ વ્યવસ્થા છે. એ વસ્તુની વ્યવસ્થા છે, એ કોઈ કૃત્રિમતાથી ગોઠવેલો માર્ગ નથી, પણ એ વસ્તુ વ્યવસ્થાનો વિષય છે. એમ જ બને છે, બીજી રીતે બંધો નથી. તેથી પંચાધ્યાયીમાં એમ કહ્યું કે વ્યવહાર ને નિષેધે તે નિશ્ચય. વ્યાખ્યા એવી રીતે ઉપલક્ષણ છે, વ્યવહાર નિષેધે તે નિશ્ચય. ખરેખર તો નિશ્ચય સ્વરૂપ નો આદર કરે તે નિશ્ચય છે, નિશ્ચય પરમાત્મ તત્વનો શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ને ધ્યાનમાં આદર કરે આદરે તે નિશ્ચય. પણ તે કાળે વ્યવહારનો નિષેધ થતો હોવાથી નિષેધે તે નિશ્ચય એમ નાસ્તિથી વ્યાખ્યા કરી નાખી. સમ્ય જ્ઞાન નું આભૂષણ કરીને પરમાત્મા તત્વ નો વિષય. સર્વ તત્વ એટલે પરમાત્મ તત્વ, અંતર પડ્યા વિના, કર્મના વિઘ્ન વિના, રાગના વિઘ્ન વિના નિરંતર સુલભ છે, વિશેષ વાત કરે છે. એને એમ થાય છે કે આવું પરમાત્મ તત્વ છે એનું ધ્યાન કરવું બહુ અઘરી વાત છે. આ ઘણી કઠણ વાત છે. આ કાળને વિશે
મોટા મોટા
એમ કરીને હર્ષેલો મારે છે, આ વિષયને અનાદર કરે છે. એને એમ કહે છે કે ભાઈ એ સુલભ છે, કોઈ અપેક્ષાએ દુર્લભ કહ્યું છે તો પણ એક એવી અપેક્ષા પણ તારે સમજવા યોગ્ય છે કે જે અપેક્ષા એ તે સુલભ છે. દુર્લભ તો કોઈ વિરલ જીવ પ્રાપ્ત કરે છે તે અપેક્ષાએ, સંખ્યાવાચકપણાની અપેક્ષાએ એને દુર્લભ કહેવામાં આવ્યું. જેને પોતાનું નિજહિત કરવું છે અને જીવનનો એ એક જ જેને લક્ષ્ય છે તેને તે સુલભ છે એમ સર્વશાસ્ત્રો પુકારી પુકારીને કહે છે. ભાઈ દુર્લભ કહીએ છીએ એ તો કોઈ સંખ્યાની અપેક્ષા એ કહીએ છીએ કે આ વિષયને વિચારનારા અનેક જીવોમાંથી કોઈક જીવને પ્રાપ્ત થાય છે, નહીં વિચારનારાઓને તો પ્રાપ્ત થવાનો અવસર કે પ્રસંગ છે જ નહીં. પણ આ વિષયની અંદર જે પ્રવેશ કરે છે એવા વિચારક જીવોમાંથી પણ કોઈ કોઈ જીવને એની ઉપલબ્ધિ છે, એટલે એની દુર્લભતા ગણવામાં આવી છે. પણ જેમ નવી દુકાન માંડનારો કદી એમ વિચાર કરતો નથી કે આ ગામમાં તો આવી દુકાનો ઘણી છે અને મારા કરતા બધા જૂના છે તો મારી કેમ દુકાન આવશે, કાપડની દુકાન માંડે ભાવનગરમાં, વિચાર કરે કે 800 દુકાન તો છે, મારું કેવી રીતે આવશે. તો દુકાન માંડે ત્યારે એવી માસ હોય કે આ 800 ને અહીંયા રાખી દઉં અને હું મોટા ઘર નીકળી જાઉં, એવી જાહેરાત કરું ને એવી હરીફાઈ કરું ને એવું કામ કરું, એવી આવડતથી કામ કરું કે મારો નંબર પહેલો આવે ને 800 નો પછી આવે, એવી હોસ્ટથી માંડે કે બીજી રીતે માંડે એમ. અહીંયા પણ જેને નિર્હિત કરવું છે એને ભલે કોક આમાં સફળ થાય છે તો પણ એ કોકમાં મારો નંબર લાગવો જોઈએ. આવી હોશ જેને આવે છે એના માટે આ કાળ તદ્દન સુલભ છે, તદ્દન સરળ છે અને તદ્દન સુગમ છે અને તદ્દન સહજ છે. સહજ છે, સુગમ છે, સરળ છે અને સુલભ છે. જો આવી તૈયારી હોય તો, અને એવી ન તૈયારી હોય એને દુર્લભ ગણવામાં આવ્યું છે, એવી અપેક્ષામાં તો પોતાએ રહેવું જોઈએ નહીં. એ અપેક્ષા તો પોતાને કામ નહીં, સમજવા માટે પણ કામ નહીં નથી. એનું કારણ સહજપણે જીવનનો ઊંધો પુરુષાર્થ છે. વિચાર કરે છે સદશાસ્ત્રને, અને સત વિષયને સન્મુખ રાખીને પણ સહજપણે ઊંધા પુરુષાર્થને છોડતો નથી. સહજપણે એ તો કઈ એટલી ઘણી વાત લીધી છે કે અંતર પીડ્યા વિના અને કર્મના દુઃખને વિના કુદરતી આ તો વિશે પીડ્યો છે. શબ્દ તો કુદરતી પીડ્યો છે, આપણે ખુલાસો તો પછી કરીએ. પણ પ્રતિપાદન સુલભતાની જ્યાં કરી છે ત્યારે એમ કહ્યું કે કર્મના વિઘ્ન વિના એક સમયનું અંતર પીડ્યા વિના એમ કાળનો પણ કેમ કે અત્યારે સર્વ સમય મોજૂદ છે. પરમ તત્વ જે અંતર તત્વ છે એ તો સર્વ સમયે મોજૂદ છે, ત્રણેય કાળે મોજૂદ છે, અત્યારે પણ મોજૂદ છે. એટલે એમાં અંતર પડવાનો સવાલ એમ કહે છે. અંતર પીડ્યા વિના, કર્મના વિઘ્ન વિના અને રાગના વિઘ્ન વિના, કેમ કે એમાં રાગની પહોંચ નથી. કર્મ તો બિચારા જળ છે અને આઘા છે, પણ રાગ તો એની અવસ્થાનો એક ભાવ છે, છતાં એ અંતર સ્વરૂપને પહોંચતો નથી. તેથી એ સુલભ છે. શું કહેવું છે, શા માટે એ સુલભ છે કે એમાં રાગ નહીં હોવાથી રાગનું વિઘ્ન એમાં નથી, એમાં કર્મ નહીં હોવાથી કર્મનું વિઘ્ન એને નથી. આકરા બાંધણ હોય તો પણ આત્માની શક્તિ પાસે એ બધા ખરતા વાર લાગતી નથી. કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી, અગ્નિ સહે ઘન ઘાત દૂર કિશન કરી પાઈ. મૂઢાની સંગતિ અગ્નિ કરી પાય, ઘણ નાગા મળ્યા એમ તે સ્વાગત કરી છે. સંગતિ તે કર્મ કરી છે તો તને કર્મ છે એનું વિધિ ગણાય છે. બાકી અંતર પરમાત્મ તત્વની સંગત કર તો કર્મ તો બિચારા નમાલા માલ વિનાના નબળા છે, ઉદય આવ્યા પહેલા નિરસ થઈ જાય છે. શક્તિનો એક પ્રતિભાવ એવો છે સામે. આત્માએમાં એ પહોંચતા નથી ને આત્મા એને પહોંચતો નથી. પણ અહીંયા જ્યાં પુરુષાર્થમાં આવે ત્યાં અંદર સત્તામાં પીડા પીડા નબળા પડી જાય, ઢીલા ભેંસ જેવા થઈ જાય, બંધન બધા ઢીલા થઈ જાય. સમય સારૂપી આત્માની સ્થિતિ શૂન્ય તને રસનિબંધી લથા આવે. આત્મા એવો છે કે જે પરમ તત્વનું ભાવથી સ્મરણ કરવામાં આવે તો અંદરમાં રહેલા બંધ છે એના રસ નિબંધ રસનિબંધ શિથિલ થાય. બંધનના રસ છે, તીવ્ર પરિણામે બાંધા હોય તો પણ એ ઢીલા પડી જાય, નિર્બળ થઈ જાય છે. ઢીલા પડી જાય છે એટલે એ નિર્બળ થઈ જાય છે બિલકુલ. આમ કહીને જીવને પોતાના નિજ કાર્યમાં ઉત્સાહિત કર્યો છે. નિજ કાર્યની સુલભતા બતાવીને તે કાર્ય કરવાની આચાર્ય મહારાજે પ્રેરણા આપી છે. તું ધારે આ કામ તો તારા માટે, તું કરવા ધારે તો સહેલું છે. એક પૂછી બેન શ્રી વાત લીધી છે કે કામ તો થઈ શકે એનું છે પણ પોતે કરવા ધારતો નથી. બહુ માર્મિક વાત કરી છે. જો જીવની અંતર્ગવેષણા હોય પોતાની તો આ બહુ માર્મિક વાત છે. જેને કાર્ય ન થતું હોય અને કેમ નથી થતું એનો પ્રશ્ન રહેતો હોય કે સાલા કઈ કર્મ નડતા હશે, આ કઈ રાગ નડતો હશે, આમાં શું નડતું હશે, એને એ પૂછવું, એ તપાસવું જરૂરી છે કે તે આ કામ કરવા ધાર્યું છે. એ તો તપાસી લે. તું કરવા ધારે તો સુલભપણે થઈ શકે એવું છે, પણ તે કરવા ધાર્યું નથી. અમે અમને ખબર છે તારી શું
બરોબર,
તારું કાંઈ થતું નથી એની અમને ખબર છે. તને ખબર હોય કે ન હોય, પણ તારા પેટમાં શું કર્યું છે એ જ્ઞાનીઓને ખબર છે. જેમ વૈદને ખબર પડે છે નાળ ઉપરથી પેટમાં શું પડ્યું છે, જુદા જુદા જાતના તાવ આવે, અથવા નાડીના ધબકારા આવે, કે મોટા આતરમાં પડ્યું છે, આ મળ નાના આતરમાં પડ્યો છે. કેમ ભૂતિ કાઢે? અરે નાડી જ્ઞાન તો એવું છે કે આખા શરીરમાં, કેમ કે એનું પરિભ્રમણ છે ને, લોહીનું નસે નસે એવું છે કે જ્યાં ક્યાંય નસ નથી એવું નથી, એક છોડ ઉતરે ત્યાં લોહી નીકળે છે. લોહી તો નસ સિવાય હોતું નથી.
બરોબર,
ચામડીમાં લોહી નથી, હાડકામાં લોહી નથી, માંસમાં લોહી નથી. લોહી વહે છે નસમાં, રગમાં, અને એ ઝીણામાં ઝીણી જે શિરાઓ છે એ આખા શરીરમાં વ્યાપ્ત છે. એનું પરિભ્રમણ છે, એનો એક આ પોઈન્ટ છે. મીટરમાં બધું વંચાય, આખી મશીનરી કામ કરે ને મીટરમાં એનો રીડિંગ આવે. ઘરમાં મીટર ગોઠવે છે કે અનેક જાતના પંખા ને ફ્રીજ ને અનેક સાધનો વપરાય, પણ મીટર માં ખબર પડે કેટલો વપરાય રહ્યો છે. કેમ કે બધેથી કરંટ ત્યાંથી જાય છે, એમ આનું મીટર અહીંયા આવે છે. કિડનીમાં ફલાણું છે એમ ગુતિ કાઢે, આને મગજમાં આમ છે એમ ગુતિ કાઢે. એવા નાની રોગ હોય છે કે જો શરીરના કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ અવ્યવસ્થા થઈ હોય તો એની નાડી બોલે. એમ આ જ્ઞાનીઓના હાથમાં અજ્ઞાનીઓની નાળ છે. સદગુરુ વૈદ સુદાન, સદગુરુ વૈદ સુદાન, એવા સુદાન રૂપ છે, એની નાળી પકડે છે. તું કહે છે કે મારું કાર્ય તો કરવું ઘણું કરવું છે, પણ થાય શું? આ કર્મ મળે છે, આ માંદગી આવી એમથી એમથી એમ કે હવે એવી વ્યાધિ ઉપાધિ, વ્યાધિની ઉપાધિ, વ્યાધિ કહેવાય ને, મળશે ત્યારે હક પડશે, ત્યાં સુધી હક પડશે. પાછો એ ખાટલામાં પૂરે પૂરે દુકાનના વિચાર કરવામાં એને વાંધો ન થતો, અને જો આત્માના વિચાર કરવા હોય તો એને તર્ક પૂજે છે કે આ માંદો હોય ને આત્માના વિચાર ક્યાંથી કરી શકે, એને તો બિચારાને વેદના ને વ્યાધિ થઈ ગઈ છે, એ ક્યાંથી આત્માના વિચાર કરે. પણ આત્માના વિચાર કરે તું સાજા થવાના વિચાર નથી કરતો? અરે હું માંદો થઈ ગયો, હવે હાજો થઈ જ નહીં એમ કરીને પડ્યા રહીએ છે ને. હે માંદો છે ત્યારે સાજા થવાનો વિચાર કરે છે, દુકાનનો વિચાર કરે છે. અરે હરખી કમાણીનો મોકો આવે તો માંદગીને ભૂલીને બેઠો થઈ જાય, અશક્તિને ભૂલી જાય છે કે હું બેઠો ન થઈ શકું, એવી ફાક બેઠો થઈ જાય. પોતે કરવા ધારતો નથી તેથી તારું કાર્ય થતું નથી, એ વાત તો નાળ પકડીને કરી છે. તપાસે તો ખબર પડે એવું વાત છે, ન પડે એવું નથી. અહીંયા આચાર દેવ કહે છે કે આત્માનું જે પરમ તત્વ છે, જેને સહજાત્મ સ્વરૂપ કહેવામાં આવે છે, એટલે સહજ સહજ આત્મ સ્વરૂપ, ત્રણેય કાળે એવું ને એવું સહજ સ્થિતિ રહે, અકૃત્રિમપણે સહજ સ્થિતિ રહે, જેને એ સ્થિતિ રાખવા માટે કોઈ ઉપચારની આવશ્યકતા નથી, એવું જે સહજ તત્વ અંતર પડ્યા વિના, એટલે અત્યારે જ આ સમયે જ, આ એક બહુ મોટી વાત છે. પુરુષાર્થની પ્રેરણાદાયક આ બહુ મોટી વાત છે કે તારે ક્યારે કાર્ય કરવું, હમણાં નહીં તો ક્યારે નહીં, અને અત્યારે તો સર્વકાળે, એવો સિદ્ધાંત છે.
બરોબર,
કોઈ એમ કહે કે હમણાં નહીં, એક આત્મું કર્યા પછી કરું, એક આત્મું થયા પછી કરું, એક આત્મું પછી કે નહીં, તારે દાન જ ખોટી છે,
વાયદા ખોટા.
તમે જે વાયદા મારે છો, તમે આ કાર્યની ને આ સ્વરૂપની મહત્તા આવી નથી, સીધી વાત છે. અંતઃપર્યાય વિના એટલે એક સમયમાં, એક સેકન્ડના અસંખ્યમાં ભાગમાં નાનાનંદ નિર્મળાનંદ સહજાનંદ નિત્યાનંદ છે જ અત્યારે, આવો આવો છે અત્યારે. એ વાત સ્થાપીને જ પ્રવચન શરૂ કરતા, એમ એ પ્રવચન શૈલીની વિશિષ્ટતા. અંતર પીડા વિના અને કર્મના વિઘ્ન વિના એવો વિચાર કરીશ નહીં કે મને અંદરમાં કર્મ કેવા બંધાણા હશે, નડતા હશે કે નહીં નડે, કે નડી રહ્યા છે, એ વાતનો વિચાર કરીશ નહીં. એ વિચાર કરવાની કોઈ જરૂર નથી તારે. ખરેખર તો તારે વિચાર કરવાની જરૂર છે તારા અંત સામર્થનો. કર્મના સામર્થનો કોઈ વિચાર કરવાની તારે જરૂર નથી. પણ દુશ્મનને હરખા ઓળખી લીધો હોય તો પછી વાંધો નહીં ને, કે એ કાંઈ જરૂર નથી. પહેલા તારી શક્તિને ઓળખ. તારી શક્તિ એટલી બધી મહાન છે અથવા એટલી બધી અનંત છે કે કોઈ દુશ્મનની કોઈ એની પાસે કોઈ શક્તિ જ નથી, પહોંચે જ નથી. પછી વિચાર કરવાની ત્યારે કોઈ જરૂર રહેતી જ નથી. એ કર્મના વિઘ્ન વિનાનો અને રાગના વિઘ્ન વિના. પણ આ રાગ આડો આવે છે, આ રાગ આડો આવે છે એમ કહે છે. પણ ભાઈ, રાગ જ્યાં છે ત્યાં સહજ તત્વ નથી. જ્યાં સહજ તત્વ એટલે તું પોતે છો, ત્યાં રાગની પહોંચ નથી. રાગ રાગમાં, કર્મ કર્મમાં, અને પરમાત્મ તત્વ પરમાત્મ તત્વમાં છે. તેથી કરીને એના વિઘ્નના એ પોતે નિરંતર સુલભ છે. અહીંયા પણ આત્રો પીડા વિના એનો બીજો શબ્દ આવી ગયો. નિરંતર સુલભ છે એટલે સદાય સુલભ છે, એટલે અત્યારે પણ એ સુલભ જ છે. એની દુર્લભતાનો વિચાર કરવાનું પણ હવે તો ધૂમ છોડી દે. કેમ કે એ કોકમાં તું નથી. એ કોક પામે છે એ બધા બાકીનામાં તું નથી, એ કોકમાં તું છો. એટલે તારે દુર્લભતાનો વિચાર કરવાનો સવાલ રહેતો નથી. ઉત્સાહિત વીર્યવાન તત્વ પામવાનો અધિકારી છે, આ શ્રીમદજીનું વચન છે. શ્રીમદ રામચંદ્રજી, એ આ ઉત્સાહિત વીર્યવાનની વાત છે કે મારું સહજ તત્વ, મારું સહજાત્મ સ્વરૂપ નિરંતર મને સુલભ છે. એવો જેને અંતરકાયનો અંતરંગ ઉત્સાહ વર્તે છે તે જીવ તત્વ પામવાનો અધિકારી છે. દુર્લભ દુર્લભ કહીને, કઠણ કઠણ કહીને, ગુરુમ કહીને, દુષ્કર ગણીને હડસેલો મારનાર એ તત્વ પામવાનો અધિકારી નથી. એમ એની અંદર અનર્થ છે. એ રીતે અહીંયા બહુ સુંદર વાત લીધી.
પરમ કૃપાલ ગુરુદેવ જય સનાતન દિગંબર જય ધારમણો જય હો.